एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे अपनी भाषा मा। नमस्कार, आजे आपणे एक एवा फिलोसॉफरनी वात करवाना छीए जेमणे आपणने विचारता करी दीधा केटलाक बहुज पायाना सवालों पर, जेम के अपनी भाषा शू ए खाली शब्दोनो खेल छे के पछी एनाथी कंईक थाय छे, अने आजे कम्प्यूटर्स छे શું એ ખરેખર વિચારી શકે, આપણી જેમ સમજી શકે?
બહુ મોટો સવાલ.
અને આ પૈસા, સરકાર, લગ્ન, આ બધી સંસ્થાઓ ટકી શેના પર છે? આ બધા ઊંડા સવાલોમાં ઉતરનાર એટલે જ્હોન રોજર્સ સર્લ.
બિલકુલ, જ્હોન સર્લ એટલે 1932 થી 2023 એવા સમયે એમનું કામ થયું જ્યારે દુનિયા ટેકનોલોજી અને વિજ્ઞાનના પ્રભાવમાં આમ ઝડપથી બદલાઈ રહી હતી.
હા, કમ્પ્યુટર્સ, એઆઈ,
હા, આ બધાની બોલબાલા વધી રહી હતી ત્યારે સરલે આપણું ધ્યાન ખેંચ્યું માનવ અનુભવના મૂળભૂત પ્રશ્નો તરફ. ચેતના એટલે શું? ભાષાનો અર્થ શું? આ સમાજ બને છે કેવી રીતે?
એટલે એમણે જટિલ ફિલોસોફીને સામાન્ય માણસની સમજની નજીક લાવવાની કોશિશ કરી, એમ કહી શકાય.
જે જાણે એક સેતુ બાંધ્યો.
તો એ સમય એટલે 20મી સદીનો મધ્યભાગ, ટેકનોલોજી તો આગળ વધી રહી હતી, પણ બૌદ્ધિક રીતે કેવો માહોલ હતો? ત્યારે શું ચાલી રહ્યું હતું ફિલોસોફીમાં?
એ ખરેખર ભારે ઉથલપાથલનો સમય હતો ફિલોસોફી માટે. એક બાજુ પેલું લોજિકલ પોઝિટિવિઝમ હતું, જે કહેતું કે ભાઈ, જે વૈજ્ઞાનિક રીતે ચકાસી શકાય એ જ સાચું.
હા, એનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હતો.
બરાબર, એનો પ્રભાવ ઘટી રહ્યો હતો. અને બીજી તરફ ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફી એટલે કે સામાન્ય ભાષાનું દર્શન એ ઉપર આવી રહ્યું હતું.
એટલે રોજબરોજની ભાષામાં જ ફિલોસોફી શોધવી.
હા, સર્લના પોતાના ગુરુ હતા ને જે એલ ઓસ્ટિન ઓક્સફર્ડમાં, એ આ વિચારના મુખ્ય માણસ હતા.
અને વિજ્ઞાન બાજુ મનના અભ્યાસમાં શું થતું હતું?
ત્યાં પણ મોટી ક્રાંતિ જેવું હતું. મનોવિજ્ઞાનમાં પેલું બિહેવિયરિઝમ હતું, જે ખાલી બાહ્ય વર્તન જુએ. એની સામે કોગ્નેટિવ સાયન્સ આવી રહ્યું હતું, જે મનની અંદર શું ચાલે છે વિચારવું, સમજવું, યાદ રાખવું એના પર ફોકસ કરતું હતું.
અને કમ્પ્યુટરનો રોલ?
હા, કમ્પ્યુટર વિજ્ઞાન અને એઆઈનો વિકાસ આને બળ આપતો હતો. મન એક કમ્પ્યુટર જેવું છે, આ વિચાર જોર પકડતો હતો.
એટલે સર્લ આ બધાની વચ્ચે હતા. ઓસ્ટિન, વિટકિન્સ્ટાઈન, ચોમ્સ્કી, ડેનેટ, આ બધા સાથે એમનો સંવાદ ચાલતો હશે.
હા, સતત સંવાદ અને ક્યારેક વિવાદ પણ.
તો આ બધી બૌદ્ધિક ગતિવિધિઓ વચ્ચે સર્લનું પોતાનું ઘડતર કઈ રીતે થયું? એમના જીવનના કયા અનુભવોએ એમના વિચારો પર અસર કરી?
એમનો જન્મ તો ડેનવરમાં, પણ બૌદ્ધિક ઘડતર મુખ્યત્વે બે જગ્યાએ થયો. એક તો વિસ્કોન્સિન મેડિસિન યુનિવર્સિટી અને પછી રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફર્ડ.
ઓક્સફર્ડમાં ઓસ્ટિન હેઠળ.
બરાબર, એ તાલીમ એમના માટે બહુ જ નિર્ણાયક રહી. ઓસ્ટિનનો પહેલો વિચાર કે ભાષા કેવી રીતે ક્રિયા કરે છે, એ સરળના પોતાના સ્પીચ એક્ટ સિદ્ધાંતનો પાયો બન્યો.
અને બીજો કોઈ મહત્વનો પડાવ?
બીજો મોટો પડાવ હતો 1959 પછીનો એમનો સમય. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં, એ એમનું શૈક્ષણિક ઘર બની ગયું.
અને ત્યાં પેલું ફ્રી સ્પીચ મૂવમેન્ટ પણ થયું હતું ને 60ના દાયકામાં.
હા, બરાબર. એ વિદ્યાર્થી આંદોલન એમના માટે એક મોટો અનુભવ હતો. એમણે ખાલી પ્રોફેસર તરીકે નહીં પણ એક મધ્યસ્થી તરીકે, શૈક્ષણિક સ્વતંત્રતાના હિમાયતી તરીકે સક્રિય ભૂમિકા ભજવી.
અચ્છા.
અને કદાચ આ અનુભવે જ એમને પછીથી સામાજિક સંસ્થાઓ કેવી રીતે બને છે, સામૂહિક માન્યતાઓ કેવી રીતે કામ કરે છે એના પર વિચારવા પ્રેર્યા હોય. એમના પછીના કામમાં એ દેખાય છે.
તો ચાલો હવે સીધા એમના મુખ્ય વિચારો પર જઈએ. શરૂઆત કરીએ ભાષાથી. તમે કહ્યું કે ઓસ્ટિનથી પ્રેરિત થઈને એમણે કહ્યું કે ભાષા માત્ર વર્ણન નથી કરતી, ક્રિયા કરે છે. આ સ્પીચ એક્ટ એટલે શું, જરા વિસ્તારથી સમજાવશો?
ચોક્કસ, આ ખૂબ જ પાયાનો પણ ગહન વિચાર છે. એમનું પુસ્તક છે સ્પીચ એક્ટ્સ, 1969નું. એમાં એમણે આ વાતને વ્યવસ્થિત રીતે મૂકી. એમણે કહ્યું કે જુઓ, જ્યારે હું એમ કહું કે હું તને કાલે પૈસા પાછા આપીશ, તો હું ખાલી ભવિષ્ય નથી બતાવી રહી, હું એક વચન આપી રહી છું, એક ક્રિયા કરી રહી છું.
હા, એ એક કમિટમેન્ટ છે.
માફ કરજો, એ માફી માંગવાની ક્રિયા છે.
એટલે બોલવું એ પણ એક પ્રકારનું કરવું જ છે.
બિલકુલ. સરલે બતાવ્યું કે ભાષાનો ઉપયોગ મૂળભૂત રીતે આવા વાણી કૃત્યો કરવાનો છે. એમણે એનું વર્ગીકરણ પણ કર્યું, અસર્ટિવ, કથન કરવું, ડાયરેક્ટિવ્સ, આદેશ આપવો, કમિસિવ્સ, વચન આપવું, એક્સપ્રેસિવ્સ, લાગણી વ્યક્ત કરવી, ડિક્લેરેશન્સ, જાહેરાત કરવી, જેમ કે હું તમને પતિ પત્ની જાહેર કરું છું. આનાથી ભાષાને જોવાની આખી રીત બદલાઈ ગઈ.
ખરેખર રસપ્રદ. ભાષા માત્ર બોલવાની નહીં પણ કરવાની વસ્તુ છે. આ પછી તેઓ મન અને ચેતના તરફ વળ્યા, અને ખાસ કરીને એઆઈના સંદર્ભમાં. એમની ચાઇનીઝ રૂમ દલીલ તો ખૂબ જ ચર્ચાઈ છે. એ શું કહેવા માંગતા હતા એનાથી?
હા, ચાઇનીઝ રૂમ દલીલ એ 1980ના એમના એક લેખમાં આવી હતી, માઇન્ડ્સ, બ્રેઇન્સ એન્ડ પ્રોગ્રામ્સ. એ ખરેખર પહેલા સ્ટ્રોંગ એઆઈના દાવા પર સીધો હુમલો હતો.
સ્ટ્રોંગ એઆઈ એટલે?
સ્ટ્રોંગ એઆઈ એટલે એવો દાવો કે યોગ્ય પ્રોગ્રામ ધરાવતું કમ્પ્યુટર ખરેખર મન ધરાવી શકે, વિચારી શકે, સમજી શકે, ચેતનવંત બની શકે.
ઓકે.
સરલે આના જવાબમાં એક વિચાર પ્રયોગ રજૂ કર્યો. કલ્પના કરો કે તમે એક બંધ રૂમમાં છો, તમને ચીની ભાષાનો એક અક્ષર પણ નથી આવડતો.
બરાબર.
તમારી પાસે અંગ્રેજીમાં લખેલી નિયમોની એક મોટી ચોપડી છે. એમાં લખ્યું છે કે જો બહારથી ચીની ચિહ્નોનો આ સેટ આવે તો તમારે ચોપડીમાં જોઈને આ બીજો ચીની ચિહ્નોનો સેટ બનાવીને બહાર મોકલવાનો.
એટલે ઇનપુટ આઉટપુટ મેપિંગ જેવું.
હા. હવે બહારથી લોકો ચીનીમાં સવાલો પૂછે છે, તમે નિયમની ચોપડી જોઈ જોઈને ચીનીમાં જવાબો બનાવીને બહાર મોકલો છો. તમારા જવાબો પરફેક્ટ છે, બહારવાળાને શું લાગશે?
એમને તો એમ જ લાગશે કે રૂમની અંદર જે છે એને ચીની આવડે છે, સમજે છે.
બરાબર. પણ તમને જે રૂમની અંદર છો તમને ચીની સમજાય છે?
ના, બિલકુલ નહીં. હું તો ખાલી નિયમો ફોલો કરી રહ્યો છું.
એક્ઝેક્ટલી. તમે ફક્ત નિયમો પ્રમાણે ચિહ્નોને મેનિપ્યુલેટ કરી રહ્યા છો, એટલે કે તમે સિન્ટેક્સ, વાક્યરચના, નિયમો પર કામ કરી રહ્યા છો. પણ તમને એ ચિહ્નોનો અર્થ શું છે, એનું સિમેન્ટિક્સ શું છે, એની કોઈ સમજ નથી.
અચ્છા.
સરળની દલીલ એ જ હતી કે કમ્પ્યુટર પણ આ રૂમમાં બેઠેલા માણસ જેવું જ છે. એ પ્રોગ્રામના નિયમો પ્રમાણે સિમ્બોલ્સ, ડેટા પ્રોસેસ કરી શકે છે, પણ એ ખરેખર સમજતું નથી. સિન્ટેક્સ ક્યારે સિમેન્ટિક્સ એટલે કે અર્થગ્રહણ માટે પૂરતું નથી.
એટલે આજે પણ આ જે મોટા લેંગ્વેજ મોડેલ્સ છે, જેમ કે ચેટ જીપીટી, એમના માટે પણ આ સવાલ એટલો જ પ્રસ્તુત છે?
ચોક્કસપણે. શું તેઓ ખરેખર સમજે છે, કે પછી તેઓ ખૂબ જ જટિલ રીતે મોટા ડેટા સેટ પરથી શીખેલી પેટર્નનું અનુકરણ કરી રહ્યા છે? સરળનો આ સવાલ આજે પણ એઆઈની ફિલોસોફીના કેન્દ્રમાં છે.
આ તો બહુ જ પાયાનો સવાલ થયો. જો કમ્પ્યુટર સમજી ન શકે તો પછી સરળના મતે ચેતના અને સમજણ છે શું? જો એ કમ્પ્યુટર પ્રોગ્રામ નથી તો શું છે?
અહીં સરળનો પહેલો બાયોલોજિકલ નેચરલિઝમનો વિચાર આવે છે, જૈવિક પ્રકૃતિવાદ. એમણે માઇન્ડ્સ, બ્રેઇન્સ એન્ડ સાયન્સ 1984 જેવા પુસ્તકોમાં આ વાત કરી.
એ શું કહે છે?
એમનો મત બહુ સ્પષ્ટ હતો. ચેતના કોઈ રહસ્યમય આત્મા જેવી વસ્તુ નથી, અને એ ખાલી કમ્પ્યુટર પ્રોગ્રામ પણ નથી. ચેતના એ મગજ દ્વારા ઉત્પન્ન થતી એક જૈવિક ઘટના છે.
જૈવિક ઘટના, જેમ કે પાચન.
હા, એમણે એવું જ ઉદાહરણ આપ્યું. જેમ પાચન તંત્ર ખોરાક પચાવે છે તેમ મગજ ચેતના ઉત્પન્ન કરે છે. એમનું પ્રખ્યાત સૂત્ર છે, બ્રેઇન્સ કોઝ માઇન્ડ્સ. મગજ મનનું કારણ બને છે.
પણ એનો અર્થ શું એવો થયો કે ચેતના એટલે ફક્ત મગજની કેમિકલ પ્રક્રિયાઓ? આપણે જે અનુભવીએ છીએ, રંગ જોવાનો અનુભવ, પેલો સંગીત સાંભળવાનો આનંદ, દુઃખનો અનુભવ, એ બધું શું ખાલી ન્યુરોન્સ ફાયર થાય છે એટલું જ?
ના ના, આ બહુ મહત્વનો મુદ્દો છે. સરળે કહ્યું કે ચેતના મગજ દ્વારા ઉત્પન્ન થાય છે, એ સાચું. પણ એને ફક્ત મગજની ભૌતિક પ્રક્રિયાઓમાં ઘટાડી શકાય નહીં. એ નોન રિડક્ટિવ ફિઝિકલિઝમ કહેવાય.
એટલે
કે જેમ પાણીના અણુઓ H2O છે, પણ પ્રવાહીપણું એ કોઈ એક અણુનો ગુણધર્મ નથી, એ અણુઓની ગોઠવણથી ઉભરતો ઇમર્જન્ટ ગુણધર્મ છે.
હા, બરાબર.
એમ જ ચેતના એ મગજની અસંખ્ય ન્યુરોન્સની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો એક ઉચ્ચ સ્તરીય જૈવિક ગુણધર્મ છે. એ ભૌતિક છે કારણ કે મગજ ભૌતિક છે, પણ એને ફક્ત ભૌતિકશાસ્ત્રના નિયમોથી પૂરેપૂરો સમજી ન શકાય.
એટલે એમણે દ્વૈતવાદ, મન અને શરીર અલગ છે, અને કડક ભૌતિકવાદ, મન એટલે ભૌતિક પ્રક્રિયા જ, બંનેને નકાર્યા.
બરાબર. અને સૌથી અગત્યનું, એમણે ભારપૂર્વક કહ્યું કે આપણો વ્યક્તિલક્ષી અનુભવ, સબ્જેક્ટિવિટી, આપણે જે ફીલ કરીએ છીએ એ વાસ્તવિક છે, એ કોઈ ભ્રમ નથી, જેમ કેટલાક બીજા ફિલોસોફર્સ કહેતા હતા.
જાણે વિજ્ઞાન અને આપણા આંતરિક અનુભવ વચ્ચે એક પુલ બાંધવાની કોશિશ. બહુ રસપ્રદ. આ પછી તેઓ સામાજિક વાસ્તવિકતા તરફ વળ્યા. પૈસા, સરકાર, લગ્ન જેવી વસ્તુઓ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એના પર એમણે શું કહ્યું?
હા, આ એમના પુસ્તક ધ કન્સ્ટ્રક્શન ઓફ સોશિયલ રિયાલિટી 1995નો મુખ્ય વિષય છે. બહુ જ અગત્યનું કામ છે. સરલે સવાલ પૂછ્યો કે ભાઈ, આ પર્વત છે, નદી છે, આ ભૌતિક વાસ્તવિકતાઓ છે.
બરાબર.
પણ પૈસા, રાષ્ટ્રપતિ, યુનિવર્સિટી, આ સામાજિક વાસ્તવિકતાઓ છે. આ કઈ રીતે અલગ છે? કાગળનો ટુકડો પૈસા ક્યારે બને?
જ્યારે આપણે બધા એને પૈસા તરીકે સ્વીકારીએ ત્યારે.
આપણી સહિયારી માન્યતાથી.
હા, પણ ખાલી માન્યતા પૂરતી નથી. સરલે બે મુખ્ય ખ્યાલો આપ્યા. સામૂહિક ઉદ્દેશ્ય, એટલે કે આપણે સૌ સાથે મળી કંઈક માનવા કે કરવા સંમત થઈએ. અને બીજું, સ્ટેટસ ફંક્શન.
સ્ટેટસ ફંક્શન એ શું છે?
એનું એક સરળ સૂત્ર છે. એક્સ કાઉન્ટ્સ એઝ વાય ઇન કોન્ટેક્સ્ટ સી. એટલે કે અમુક વસ્તુ એક્સને અમુક સંદર્ભ સીમાં અમુક દરજ્જો વાય આપવામાં આવે છે.
દાખલા તરીકે, જેમ કે આ કાગળનો ટુકડો એક્સ ને સરકારી મુદ્રા અને કાયદાના સંદર્ભમાં પૈસા ગણવામાં આવે છે, અથવા આ વ્યક્તિ એક્સ ને ચૂંટણી અને બંધારણના સંદર્ભમાં રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે.
અચ્છા.
એટલે આ એક્સ કાઉન્ટ્સ એઝ વાય ઇન સી વાળા નિયમથી જ બધું ચાલે છે?
હા.
મોટાભાગની સામાજિક સંસ્થાઓ, લગ્ન, મિલકત, સરકાર, કોર્પોરેશન, યુનિવર્સિટીઓ, રમતોના નિયમો, આ બધું આ સ્ટેટસ ફંક્શન પર આધારિત છે.
બરાબર.
આપણે સામૂહિક રીતે આ દરજ્જાઓ આપીએ છીએ અને એની સાથે જોડાયેલા નિયમો, અધિકારો, જવાબદારીઓનું પાલન કરીએ છીએ. આ કોઈ જાદુ નથી, પણ માનવ સહકાર અને ભાષાની શક્તિનું પરિણામ છે.
ગજબ. આ તો આખી સામાજિક દુનિયાને સમજવાની એક નવી ચાવી મળી ગઈ. તો ટૂંકમાં કહીએ તો સરલના મુખ્ય યોગદાનો કયા ગણાવી શકાય?
આપણે ચાર મુખ્ય મુદ્દા કહી શકીએ. પહેલું, ભાષા માત્ર વર્ણન નથી, એ ક્રિયા છે, સ્પીચ એક્ટ. બીજું, ચેતના મગજની જૈવિક ઉપજ છે, પણ એ ભૌતિક પ્રક્રિયાઓથી કંઈક વિશેષ છે, અને આપણો વ્યક્તિલક્ષી અનુભવ વાસ્તવિક છે, બાયોલોજિકલ નેચરલિઝમ.
બરાબર.
ત્રીજું, કમ્પ્યુટર નિયમો પાડી શકે, સિમ્બોલ મેનિપ્યુલેટ કરી શકે, પણ સાચી સમજણ કે અર્થગ્રહણ ધરાવી શકતું નથી, ચાઇનીઝ રૂમ દલીલ.
અને ચોથું?
ચોથું, આપણી સામાજિક વાસ્તવિકતા, સંસ્થાઓ વગેરે, આપણી સામૂહિક માન્યતાઓ અને એક્સ કાઉન્ટ્સ એઝ વાય જેવા નિયમો દ્વારા રચાય છે, સોશિયલ ઓન્ટોલોજી.
એમના સમયના બીજા વિચારકો હતા, જેમ કે ડેનિયલ ડેનેટ, જે મનને કમ્પ્યુટર પ્રોગ્રામની જેમ જોતા હતા. એમનાથી સહલ કઈ રીતે જુદા પડ્યા?
મુખ્ય તફાવત ચેતના અને એઆઈ પર જ હતો. ડેનેટ અને એમના જેવા કમ્પ્યુટેશનલિસ્ટ માનતા હતા કે મનની પ્રક્રિયાઓ મૂળભૂત રીતે કમ્પ્યુટેશનલ છે. સરલાના સખત વિરોધી હતા. એમના મતે કમ્પ્યુટર સિન્ટેક્સ સંભાળી શકે, સિમેન્ટિક્સ નહીં. પહેલો જૈવિક, વ્યક્તિલક્ષી અનુભવ કમ્પ્યુટર માટે શક્ય જ નથી. ભાષામાં તેઓ ઓસ્ટિનની નજીક હતા, પણ એમની પદ્ધતિ વધુ સિસ્ટમેટિક, વધુ એનાલિટિક હતી.
આટલા ઊંડા અને વિશાળ ફલક પર કામ કરનાર વિચારકનો વારસો આજે ક્યાં દેખાય છે? શું એમના વિચારો હજુ પણ પ્રસ્તુત છે?
અરે, બિલકુલ પ્રસ્તુત છે. એમનો પ્રભાવ જુઓ તો, ભાષાશાસ્ત્ર, એઆઈ, કોગ્નિટિવ સાયન્સ, ન્યુરોફિલોસોફી, સમાજશાસ્ત્ર, રાજકીય સિદ્ધાંત, અર્થશાસ્ત્ર, કાયદો, કેટલાય ક્ષેત્રો પર પડ્યો છે.
હા, ચાઇનીઝ રૂમની વાત તો હજુ થાય છે.
ચોક્કસ. એઆઈ અને ચેતના પરની કોઈ પણ ગંભીર ચર્ચામાં એ દલીલ કેન્દ્રમાં હોય જ. અને હવે આ એલએલએમ્સ આવ્યા પછી તો એ સવાલ વધુ ધારદાર બન્યો છે. એમનો સામાજિક વાસ્તવિકતાનો સિદ્ધાંત પણ સમાજ કેવી રીતે રચાય છે એ સમજવા માટે પાયારૂપ ગણાય છે.
અને ફિલોસોફી માટે એમનો શું સંદેશ હતો?
એમનો ખાસ આગ્રહ હતો કે ફિલોસોફીએ ખાલી અમૂર્ત ચર્ચાઓમાં ન રહેવું જોઈએ, એણે વાસ્તવિક દુનિયા સાથે, વિજ્ઞાન સાથે જોડાયેલું રહેવું જોઈએ. આ વાત આજે પણ એટલી જ સાચી છે.
એમના કોઈ એવા ક્વોટ્સ, અવતરણો જે એમના વિચારોનો સાર આપતા હોય?
હા, ઘણા છે. જેમ કે પહેલું, ચીની રૂમ દલીલ દર્શાવે છે કે વાક્યરચના અર્થગ્રહણ માટે પૂરતી નથી. આ સીધું એઆઈ પર પિત્તના સ્ત્રાવ જેવી જ અન્ય કોઈ પણ જૈવિક ઘટના જેવી જૈવિક ઘટના છે. આ એમનો બાયોલોજિકલ નેચરલિઝમ
અને દુનિયા વિશે
એ કહેતા આપણે બરાબર એક જ દુનિયામાં રહીએ છીએ, બે કે ત્રણ કે સત્તર નહીં. મતલબ કે મૂળભૂત રીતે ભૌતિક દુનિયા એક જ છે, પણ એમાં મન અને સમાજની વાસ્તવિકતા પણ છે.
અને સ્પીચ એક્ટ વિશે,
માનવ સંચારનો મૂળભૂત એકમ વાણી કૃત્ય સ્પીચ એક્ટ છે, એમના પહેલા પુસ્તકનો પાયાનો વિચાર.
સાંભળ્યું છે કે તેઓ ક્લાસરૂમમાં પણ બહુ રસપ્રદ હતા, એમના વિશે કંઈક ઓછું જાણીતું?
હા, ખરું છે. તેઓ માત્ર ગંભીર ફિલોસોફર નહોતા, ખબર છે, તેઓ એક કુશળ એમેચ્યોર પાયલટ હતા.
અરે વાહ.
અને ક્યારેક ફિલોસોફી સમજાવવા ઉડ્ડયનના રૂપકો વાપરતા, જેમ કે વિમાન કેવી રીતે ઉડે છે એના ભાગોની રચનાથી. પણ ઉડવું એ કોઈ એક ભાગનો નહીં, આખી સિસ્ટમનો ગુણધર્મ છે, એમ ચેતના મગજમાંથી ઉદ્ભવે છે.
રસપ્રદ.
અને ચાઇનીઝ રૂમ સમજાવવા માટે કહે છે કે તેઓ ખરેખર ક્લાસમાં ચીની અક્ષરોના કાર્ડ લઈને આવતા અને વિદ્યાર્થીઓને એ પ્રયોગ કરાવતા. ભણાવવાની સ્ટાઇલ એમની નાટ્યાત્મક અને યાદગાર હતી.
સ્વાભાવિક છે કે આટલા પ્રભાવશાળી અને ક્યારેક શું કહેવાય, સીધા વિચારો રજૂ કરનારની ટીકા પણ થઈ હશે.
હા, ચોક્કસ. ચાઇનીઝ રૂમ દલીલની તો ખૂબ ટીકા થઈ છે. એક મુખ્ય ટીકા છે સિસ્ટમ્સ રિપ્લાય.
એ શું છે?
એ કહે છે કે ભલે રૂમની અંદરનો માણસ ચીની ન સમજે, પણ આખી સિસ્ટમ, માણસ, નિયમ પુસ્તિકા, રૂમ, બધું મળીને ચીની સમજે છે. બીજી કોઈ ટીકા?
હા, રોબોટ રિપ્લાય. એ કહે છે કે જો આ રૂમને રોબોટના શરીરમાં મૂકી દઈએ અને એ દુનિયા સાથે સંપર્ક કરે તો કદાચ સમજ કેળવી શકે. ચેતના બાબતે પણ ટીકા થઈ કે એમનો બાયોલોજિકલ નેચરલિઝમ, પેલો કઠિન પ્રશ્ન, હાર્ડ પ્રોબ્લેમ, કે ભૌતિક પ્રક્રિયાઓમાંથી વ્યક્તિલક્ષી અનુભવ કેમ અને કેવી રીતે જન્મે છે એનો પૂરો જવાબ નથી આપતો.
અને સામાજિક સિદ્ધાંત વિશે એની પણ ટીકા થઈ છે. કેટલાક કહે છે કે સર્લનો સિદ્ધાંત સત્તા સંબંધો, સંઘર્ષ, અસમાનતા જેવા પાસાઓને પૂરતું મહત્વ નથી આપતો, વધુ પડતો સહમતિ અને નિયમો પર ભાર મૂકે છે. અને હા, એ પણ કહેવું જોઈએ કે એમના પછીના કેરિયરમાં કેટલાક વ્યક્તિગત અને વ્યાવસાયિક વિવાદો પણ થયા, જેના કારણે ખાસ કરીને નારીવાદી ફિલોસોફીના વર્તુળોમાં એમની ટીકા થઈ. પણ આપણે અહીં એમના બૌદ્ધિક યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
બરાબર. તો આ સમગ્ર ચર્ચાના અંતે આપણા શ્રોતાઓ માટે વિચારવા જેવો કોઈ મુદ્દો આપણે સર્લ પાસેથી શું લઈ શકીએ?
મને લાગે છે કે સર્લે આપણને જિજ્ઞાસુ બનવાનું અને મોટા મૂળભૂત પ્રશ્નો પૂછતા રહેવાનું શીખવ્યું. એમણે જે સવાલો ઉઠાવ્યા હતા, શું મશીન વિચારી શકે, ચેતનાનું સાચું સ્વરૂપ શું છે, આ સમાજ શેના તાંતને બંધાયેલો છે, આ સવાલો આજે ટેકનોલોજી અને વૈશ્વિકરણના આ યુગમાં કદાચ વધુ જટિલ અને વધુ મહત્વના બન્યા છે. અને કદાચ સૌથી મોટો વિચાર એ છે કે આપણી આસપાસની જે વાસ્તવિકતા છે એનો કેટલો મોટો હિસ્સો પૈસા, કાયદા, માનવાધિકારો, રાષ્ટ્રો, એ કોઈ પથ્થર જેવો નક્કર નથી,
પણ આપણી સહિયારી સમજણ અને કરારો પર ટકેલો છે.
બરાબર. અને આ સમજણ કેટલી નાજુક હોઈ શકે. આજે જ્યારે આપણે ડીપ ફેક, ખોટી માહિતી, સોશિયલ મીડિયાના પડકારો જોઈએ છીએ, ત્યારે આ સહિયારી સમજણ પર શું અસર થાય છે? જો એ તૂટવા લાગે તો આપણી સામાજિક વાસ્તવિકતાનું શું થાય? સર્લ આપણને આ પ્રશ્નો પર ખૂબ ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. એમના વિચારો આજે પણ આપણને પડકાર આપે છે.
ખૂબ સરસ. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.